चरणोन्नति करा पूजा उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्न परमेष्ठिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
जैन सिद्धांत प्रश्नोत्तरमाला એમાં ભાગ બીજો આપણે પૂરો કર્યો અને પરિશિષ્ટ ચાલે છે, એમાં પહેલું પરિશિષ્ટ, એમાં પરિશિષ્ટના પહેલામાં પહેલું પાનું આપણે પૂરું કર્યું છે અને હવે એના પછી બીજા પાના ઉપર અલ્પજ્ઞ પર્યાય વખતે પણ પોતામાં સર્વજ્ઞત્વ શક્તિ હોવાનો જેણે નિર્ણય કર્યો તેની રૂચિનું જોર અલ્પજ્ઞ પર્યાય ઉપરથી ખસીને અખંડ સ્વભાવમાં વળી ગયું છે એટલે તે જીવ સર્વજ્ઞ ભગવાનનો નંદન થયો। શું કહે છે કે અલ્પજ્ઞ પર્યાય વખતે પણ હજી સર્વજ્ઞ પણ પ્રગટ્યું નથી, સર્વજ્ઞત્વ શક્તિ હજી પ્રગટી નથી પણ સર્વજ્ઞપણું છે, સર્વજ્ઞત્વ શક્તિ છે એવો નિર્ણય થયો છે। એટલે નિર્ણય તો અનુભવ દ્વારા થયો છે, સર્વજ્ઞપણાનો નિર્ણય એ અનુભવ દ્વારા થાય છે, એટલે સમ્યક દર્શન થાય છે, સમ્યક જ્ઞાન થાય છે ત્યારે સાચું સ્વરૂપ ખ્યાલમાં આવે છે અને નિર્ણય થાય છે કે મારું સ્વરૂપ પણ આવું જ છે, આવું જ એટલે કે તીર્થંકર ભગવાન કેવળી ભગવાન જેવું જ મારું સ્વરૂપ છે, હું પણ પૂર્ણ જ્ઞાન આનંદનો મયનો દરિયો છું એવો એને અનુભવ થાય છે। ભેદજ્ઞાન થાય છે, જગતના બધા જ પદાર્થોથી જુદો એવું ભેદજ્ઞાન પણ થાય છે અને પોતે અનંત ગુણોનો પિંડ છે એવો અનુભવ સુખ અને આનંદ રૂપે થાય છે। એટલે હજી સર્વજ્ઞપણું પ્રકાશ્યું નથી, સર્વજ્ઞ થયો નથી, છતાંય અલ્પજ્ઞ પર્યાય છે, પર્યાય તરીકે હજી તો અલ્પજ્ઞાની છે પણ શક્તિ અપેક્ષાએ પોતાનામાં સર્વજ્ઞપણું પડ્યું છે, એ સર્વજ્ઞત્વ શક્તિ પોતામાં છે એવો જેણે નિર્ણય કર્યો છે, અનુભવ સહિત નિર્ણય કર્યો છે તેની રૂચિનું જોર અલ્પજ્ઞ પર્યાય ઉપરથી ખસીને, એટલે કે હું અલ્પજ્ઞ છું અથવા તો હું મનુષ્ય છું કે હું દેવ છું અથવા તો મારામાં એવી સિદ્ધ ભગવાન જેવી શક્તિ નથી કે તીર્થંકર ભગવાન જેવી શક્તિ નથી કે હું જ્ઞાની નથી, એવું જે અલ્પજ્ઞતા ઉપર લક્ષ્ય હતું, અલ્પજ્ઞતાની માન્યતા હતી ત્યાંથી એ ખસી અને સ્વભાવમાં વળી જાય છે। કેમ કે સર્વજ્ઞ પણ પ્રગટ નથી થયું પણ સર્વજ્ઞ શક્તિનો નિર્ણય અનુભવ દ્વારા થયો છે એટલે પોતાનું જે સ્વરૂપ છે તે સ્વરૂપ તરફ દ્રષ્ટિ થાય છે। ભલે પર્યાયમાં એ વખતે અલ્પજ્ઞતા છે, અલ્પજ્ઞપણું છે, છતાં પણ એને પોતાની સર્વજ્ઞતાનો ખ્યાલ આવી જાય છે એટલે સ્વરૂપનો ખ્યાલ આવે છે, સ્વરૂપનું ભાન થાય છે એટલે દ્રષ્ટિ એ અલ્પજ્ઞ પર્યાય છે એના ઉપરથી ખસીને એ સર્વજ્ઞની જેવી પર્યાય છે એવી પર્યાય પોતાની છે એવા અનુભવ જ્ઞાન સાથે પોતાના સ્વરૂપમાં જાય છે। એટલે તે જીવ સર્વજ્ઞ ભગવાનનો નંદન થયો, એનો પુત્ર થયો, સર્વજ્ઞાનો પુત્ર થયો. કેમ કે સર્વજ્ઞ એ પૂરેપૂરું પ્રાપ્ત કર્યું છે, અહીંયા અલ્પજ્ઞ છે ત્યારે એણે અનુભવ દ્વારા એવું જ સ્વરૂપ અનુભવ્યું છે, પણ ક્ષણિક, થોડી ક્ષણો પૂરતું અનુભવ્યું છે. સર્વજ્ઞ પોતે પોતાના સ્વરૂપમાં પૂર્ણપણે સ્થિર થયા છે, અહીંયા અસ્થિરતા છે. પોતાના સ્વરૂપમાં એણે અનુભવ કર્યો છે પણ સ્વરૂપમાં સ્થિર નથી થયો. એટલે એ અપેક્ષાથી જોઈએ તો સર્વજ્ઞપણું તો છે જ, એ સર્વજ્ઞનો જ અંશ છે એમ કહીએ તો એ સર્વજ્ઞ ભગવાનનો નંદન થયો. કોઈ પણ મિથ્યા દ્રષ્ટિ છે એ જ્યારે સંકિત પ્રાપ્ત કરે છે, સમ્યક દ્રષ્ટિ થાય છે, ત્યારે એની ભલે પર્યાય એવી જ હોય, અલ્પજ્ઞ પર્યાય હોય, તે છતાં એને સર્વજ્ઞતાનો નિર્ણય બરાબર થઈ જાય છે. સર્વજ્ઞતાનો નિર્ણય થાય છે ત્યારે કંઈ સર્વજ્ઞ થઈ જતો નથી, પણ પોતે કોણ છે એનો બરાબર નિર્ણય થાય છે. અને બીજી વાત એ છે કે એ સંકિતમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, ચારિત્ર અંશે છે, કેમ કે પહેલા કસાઈની ચોકડી જાય છે, એટલે સમ્યક સાચી શ્રદ્ધા થતાં એ ચારિત્ર ઉત્પન્ન થાય છે. પણ એની પહેલા સમ્યક દર્શન એટલે પોતાના સ્વરૂપનું દર્શન, સામાન્ય પ્રતિભાસ, પ્રતીતિ, આત્માની પ્રતીતિ અને એનું જ જ્ઞાન એને થાય છે, એને એવું સંકિત થાય છે, ત્યારે એને અનુભવમાં જે આવે છે તે પોતાનું પૂર્ણ સ્વરૂપ અનુભવાય છે. પણ એ ક્ષણ માટે અનુભવાય છે, એ ક્ષણ માટે અનુભવાય છે. જેમ કે શરબત છે તો શરબતને એક ચમચી ભરીને ચાખીએ અને આખો ગ્લાસ શરબત પીએ એના જેટલો ફેર છે. એટલે ચાખીએ તો સ્વાદ તો એવો જ આવે, આખા ગ્લાસમાં જે સ્વાદ છે એ જ સ્વાદ એક ચમચીમાં પણ છે. એ રીતે જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યારે પોતે અનંત ગુણોનો પિંડ છે ને એ અનંત ગુણોનું પરિણમન થઈ રહ્યું છે, તો એ અનંત ગુણોની પર્યાય થાય છે, એ પર્યાય એને અનુભવમાં આવે છે. એ થોડી ક્ષણો પૂરતી છે, પણ એમાં જેવું સર્વજ્ઞને અનુભવાય છે એવું જ એને અનુભવમાં આવે છે, એવા જ સુખનો અનુભવ થાય છે. સર્વજ્ઞ થયા છે, કેવળી થયા છે, એમને તો હવે એ સુખ શાશ્વત રહે છે, અહીંયા હજી એ સુખ શાશ્વત નથી થયું, એટલો ફેર છે. એટલે એને અહીંયા સર્વજ્ઞ ભગવાનનો નંદન કહ્યો. આગળ કહે છે, હજુ પોતાને સર્વજ્ઞપણું પ્રગટ્યા પહેલા પણ મારો આત્મા ત્રણેય કાળે સર્વજ્ઞતાપણે પરિણમવાની તાકાતવાળો છે, એમ જેણે સ્વસન્મુખ થઈને નક્કી કર્યું તે જીવ અલ્પજ્ઞતાને, રાગને કે પરને પોતાનું સ્વરૂપ ન માને, પોતાના પૂર્ણ જ્ઞાન સ્વરૂપ ઉપર જ તેની દ્રષ્ટિ હોય. સમ્યક દ્રષ્ટિ થયો છે, સર્વજ્ઞપણું હજી પ્રગટ્યું નથી, તે પહેલા એને કેવો ભાવ હોય? તો કે મારો આત્મા ત્રણેય કાળે સર્વજ્ઞતાપણે પરિણમવાની તાકાતવાળો છે. ત્રણેય કાળે, ભૂતકાળમાં, ભવિષ્યકાળમાં અને વર્તમાનમાં અત્યારે પણ એમ જ છે, એ શક્તિ અપેક્ષાએ મારો આત્મા એવો જ છે, સર્વજ્ઞપણું એમાં પડ્યું છે, એ મુક્ત સ્વરૂપ છે અને સર્વજ્ઞ સ્વરૂપ છે, એ પૂર્ણ આનંદ સ્વરૂપ છે, પૂર્ણ સુખ સ્વરૂપ છે, પૂર્ણ શાંતિ સ્વરૂપ છે, પૂર્ણ પ્રભુતા સ્વરૂપ છે. એટલે એ બધું એનામાં પડ્યું જ છે, એ પૂર્ણતા રૂપે જ છે, એવો એને ક્ષણિક અનુભવ થયા પછીથી એ ભાવ રહે છે. એ અનુભવ થયો એ વખતની પર્યાયમાં, એ શુદ્ધ નિર્મળ પર્યાયથી સંકિત થયું છે, એટલે સમ્યક દર્શનની, સમ્યક જ્ઞાનની એ શુદ્ધ પર્યાય થઈ પછી એ પર્યાય તો ચાલી ગઈ, પણ એને અંતરમાં એ ભાવ રહી ગયો કે હું સર્વજ્ઞ જ છું, મારું સ્વરૂપ પૂર્ણ છે, એ ભાવ એને રહી જાય છે. અને એને પછી વારે વારે એને યાદ નથી કરવો પડતો, એ વાત એને યાદ કરવી નથી પડતી, એ એવા જ ભાવે રહે છે. એટલે આપણે એમ કહીએ છીએ કે એક વખત સમ્યક દર્શન થયા પછીથી દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે, દ્રષ્ટિ આત્મા તરફ રહે છે. એટલે એ ત્રણેય કાળે એવું જ સ્વરૂપ હતું એવો એને ખ્યાલ આવે છે કે મારી દ્રષ્ટિ નહોતી પડી એટલે કંઈ મારું સ્વરૂપ અધૂરું અધકચરું હતું એમ નહોતું, પણ મારી દ્રષ્ટિ ત્યાં નહોતી ગઈ, મને અનુભવ નહોતો થયો, પણ ભૂતકાળમાં પણ સ્વરૂપ તો એવું જ હતું, અત્યારે વર્તમાનમાં અનુભવ થયો અને ભવિષ્યમાં પણ એ જ રહેવાનું છે, સ્વરૂપ જેવું છે તેવું જ રહેશે. એટલે આત્મા ત્રણેય કાળે સર્વજ્ઞતાપણે પરિણમવાની તાકાત વાળો છે, એ હવે એને અનુભવ કર્યા પછીથી બરાબર લાગે છે એવી જ શ્રદ્ધા થાય છે. અને પછી એના બાહ્ય પરિણમનમાં જ્યાં એ જોડાય છે ત્યાં પણ હવે કસાયો મંદ પડી જાય છે, એટલે એક કસાયની ચોકડી ચાલી જાય છે, પછી બાકી ત્રણ કસાય જે છે એ મંદ પડી જાય છે. એમ જેણે સ્વસન્મુખ થઈને નક્કી કર્યું કે ત્રણેય કાળે સર્વજ્ઞતા મારામાં છે, હું સર્વજ્ઞ સ્વરૂપ છું, મારું સ્વરૂપ જ એવું છે, એવું જેણે સ્વની સન્મુખ થઈને નક્કી કર્યું છે એટલે કે અનુભવ દ્વારા નક્કી કર્યું છે, તે જીવ અલ્પજ્ઞતાને રાગને કે પરને પોતાનું સ્વરૂપ નથી માનતો. અલ્પજ્ઞતા છે એ તો પર્યાયમાં છે, ને તો ક્ષણિક છે, એ ચાલી જવાની છે, મારું સ્વરૂપ તો પૂર્ણ છે. રાગ છે તે મારો નથી, મારા સ્વભાવમાં કોઈ રાગ છે જ નહીં, હું તો વિતરાગી છું. અને પર એ તો બધું જ્ઞેય છે, જગતમાં જે કંઈ ઇન્દ્રિયો દ્વારા જણાય છે એ બધું જ્ઞેય છે, મન દ્વારા જે કંઈ વિકલ્પ વગેરે થાય છે એ બધું એ પર છે, અને પર જે છે તે મારું નથી, એ સ્વથી જુદું છે, હું એનાથી ભિન્ન છું. એટલે એને એ પોતાનું સ્વરૂપ નથી માનતો, અલ્પજ્ઞતાને પણ પોતાનું સ્વરૂપ નથી માનતો, રાગને પણ પોતાનું નથી માનતો, પરને પણ પોતાનું સ્વરૂપ નથી માનતો, પોતાના પૂર્ણ જ્ઞાન સ્વરૂપને જ પોતે પોતાનું માને છે. એટલે પછી એની દ્રષ્ટિ એના તરફ જ રહે છે કે આ જ મારું છે, શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે તે જ મારું છે, સર્વજ્ઞપણું મારામાં પડ્યું છે એ જ મારું સાચું સ્વરૂપ છે, એટલે પોતાના પૂર્ણ જ્ઞાન સ્વરૂપ ઉપર એની દ્રષ્ટિ હોય છે. એના પછી આગળ કહે છે કે જે આત્મા પોતાની પૂર્ણ જ્ઞાન શક્તિની પ્રતીત કરે તે જ ખરો જૈન અને સર્વજ્ઞ દેવનો ભક્ત છે. જે આત્મા પોતાની પૂર્ણ જ્ઞાન શક્તિની પ્રતીત કરે, સમ્યક જ્ઞાન સમ્યક દર્શન થાય અને પછી એથી આગળ વધી અને એને ચારિત્રનો પુરુષાર્થ ઉપડે, એવી જે દશા છે એ જ સાચો જૈન છે, એ સિવાય જૈનપણું છે જ નહીં. જે આત્મા પોતાની પૂર્ણ જ્ઞાન શક્તિની પ્રતીત કરે, પૂર્ણ જ્ઞાન શક્તિ પોતાનામાં છે એટલે એને પ્રતીતમાં આવે છે, સમ્યક દર્શન થતા સંકિત થતા એને પ્રતીતમાં આવે છે, સમ્યક દર્શન પોતાના સ્વરૂપનું અવલોકન, પોતાના સ્વરૂપનું જ્ઞાન, અને એ રીતે પોતાના સ્વરૂપે પોતે ઠરીને રહેવું એવું નિશ્ચય ચારિત્ર, એ મોક્ષનો માર્ગ છે, એ સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં આવેલો એ મુક્તિનો માર્ગ છે, અને એ જ માર્ગે સર્વજ્ઞ ભગવાને એ પૂર્ણતાને પ્રાપ્ત કરી છે. હવે એ જ માર્ગે ચાલનાર છે, એ જ સર્વજ્ઞનો ભક્ત છે, એટલે જેને એવી જ્ઞાન શક્તિની પ્રતીતિ થાય, પોતાનું સ્વરૂપ એવું છે અને પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છે, કેવળ જ્ઞાન સ્વરૂપ છે એવું જેને પ્રતીતમાં આવે છે અનુભવ દ્વારા, એ જ સાચો સર્વજ્ઞ દેવનો ભક્ત છે. એટલે કે જિનેશ્વરની વાણીનો એ માનનારો, શ્રદ્ધનારો અને એ જ પ્રમાણે પોતે પરિણમનારો છે, એટલે એ જૈન છે અને સર્વજ્ઞ દેવનો ભક્ત છે. જિનેશ્વર ભગવાનના જ્ઞાનમાં જે રીતે આત્માનું સ્વરૂપ આવ્યું છે, એવા આત્માના સ્વરૂપને પહેલા દ્રવ્ય સૂત્ર દ્વારા અભ્યાસ દ્વારા જાણીને પછી એવા જ સ્વરૂપનો અનુભવ કરીને અને પછી એવા જ સ્વરૂપે પરિણમીને જે જીવ પ્રવર્તે છે એ સાચો સર્વજ્ઞ દેવનો ભક્ત છે. આગળ કહે છે, આત્મા પરને લે મૂકે કે તેમાં ફેરફાર કરે એમ જે માને છે તે જીવ આત્માની શક્તિને સર્વજ્ઞ દેવને કે જૈન શાસનને માનતો નથી અને તે ખરેખર જૈન નથી. ઉપર જૈનની વાત કરી, સર્વજ્ઞ દેવનો ભક્ત છે એની વાત કરી, હવે એનાથી વિરુદ્ધ વાત કરે છે કે જે આત્માને માનતો નથી, આત્માની શક્તિને માનતો નથી, સર્વજ્ઞ દેવની જે વાણી છે એમાં જે વાત આવી છે એને એ માનતો નથી, એ જૈન શાસનને માનતો નથી, એ જૈન નથી. એ કોણ છે? તો કે જે આત્મા પરને લે મૂકે એવી એની માન્યતા છે. આત્મા પરમાં ફેરફાર કરે, પરના કાર્યો કરે, પર એના કાર્યો કરે, પરમાંથી એ કંઈક મેળવે અને પરને એ કંઈક આપે, એટલે જીવ દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈક કરે અને બીજું દ્રવ્ય જીવનું કંઈક કરે એવી માન્યતા સહિત છે. અને એમ છે કે હું બીજાનું કંઈક કરી શકું છું, બીજામાં ફેરફાર કરી શકું છું એવી એની બુદ્ધિ છે, એવી એની માન્યતા છે. એ મિથ્યા માન્યતા સહિત છે. એવો મિથ્યા માન્યતા સહિત છે એ ખરેખર આત્માની શક્તિને જાણતો નથી. આત્મા કેવો છે એના આનંદ ગુણને એ જાણતો નથી. એ સર્વજ્ઞપણું અને પૂર્ણ સ્વભાવ કેવો છે એને એ જાણતો નથી. ને એને જાણતો નથી તો એ સર્વજ્ઞની વાણીને પણ એ જાણતો નથી. સર્વજ્ઞએ જે સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે એને પણ એ જાણતો નથી. એટલે જૈન શાસનને એ જાણતો નથી કે માનતો પણ નથી અને એ જૈન નથી. એ જૈન નથી. જૈનને ઘેરે જન્મ્યો હોય, એના કુટુંબમાં જૈન દર્શન હોય, જૈન ધર્મ હોય, છતાં પણ એને જ્યાં સુધી એવી માન્યતા ન થાય ત્યાં સુધી એ જૈન નથી. તમારા વડીલોએ સમ્યક દર્શન પ્રગટ કર્યું હોય તો પણ તમે જૈન નથી થઈ જતા. તમારા પિતાશ્રીએ કે કોઈએ ઘરમાં સમ્યક દર્શન પ્રગટ કર્યું હોય, ખૂબ અભ્યાસ કર્યો હોય અને એમની જે માન્યતા હતી એ માન્યતાને તમે માનો, પણ જ્યાં સુધી તમને અનુભવ નથી થતો ત્યાં સુધી સાચા અર્થમાં તમે જૈન નથી. સમ્યક દર્શન વિના ધર્મની શરૂઆત નથી. એટલે સમ્યક દર્શન જે પ્રગટ કરે છે એ જ જૈન છે. જ્યાં સુધી પરના લક્ષે પ્રવૃત્તિ થાય છે, પરમાથી સુખ પ્રાપ્તિ કરવાની બુદ્ધિ છે, પરમાં ઇષ્ટ અનિષ્ટ પણ હજી દેખાય છે, પરના મૂલ્યાંકનો થાય છે કે કેવું છે, સારું છે, ખરાબ છે, એવું બધું જ્યાં સુધી ચાલ્યા કરે છે અને પરનું પોતે કંઈક કરે છે, કરનારો છે એવી જ માન્યતા સહિત છે, ત્યાં સુધી સમજવું કે એ મિથ્યાદ્રષ્ટિ છે. અને એવો મિથ્યાદ્રષ્ટિ એવી માન્યતા રાખે છે એટલે એને સર્વજ્ઞ ભગવાને જે વાત કહી છે એમાં એને શ્રદ્ધા નથી. જો સર્વજ્ઞ ભગવાને કહેલી વાતમાં એને શ્રદ્ધા હોય તો ભગવાને જેમ કહ્યું છે એવું શુદ્ધ નિર્મળ સ્વરૂપ પર્યાયમાં પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કર્યા વિના એ રહે જ નહીં. એને સર્વજ્ઞ પ્રત્યેની હજી શ્રદ્ધા થઈ નથી. માત્ર એ પોતાને જૈન કહેવડાવે છે, એ પૂજા કરે છે, વાર તહેવારે પ્રતિક્રમણ કરે છે કે ઉપવાસ કરે છે અને પોતાને એ જૈન કહેવડાવે છે, થોડોક શાસ્ત્રનો અભ્યાસ પણ છે, પણ હજી એને સંસારના સુખોમાં હજી સુખનો આભાસ થાય છે. હજી જગતના પદાર્થો પ્રત્યે કંઈક કરવાની, એને ભોગવવાની, ફેરફાર કરવાની હજી વૃત્તિ પડી છે. ત્યાં સુધી એને ખરેખર સર્વજ્ઞનો પૂર્ણ વિશ્વાસ થયો નથી કે સર્વજ્ઞ ભગવાન છે અને સર્વજ્ઞએ આવો ઉપદેશ આપ્યો છે. એમની ઓમકાર ધ્વનિમાં, દિવ્ય ધ્વનિમાં આત્માનું સ્વરૂપ આ રીતે આવ્યું છે એ બધી વાતનો હજી એને પૂરેપૂરો વિશ્વાસ થયો નથી. ભલે ને એ સ્વાધ્યાય કરતો હોય, રોજ પંડિતાઈની વાત કરતો હોય, પુસ્તકો લખતો હોય, મોટો પંડિત થયો હોય, પણ બધું વ્યર્થ છે. એને ખરેખર સાચા અર્થમાં જો સર્વજ્ઞની શ્રદ્ધા થઈ હોય તો પછી જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ સર્વજ્ઞની વાણીમાં આવ્યું છે, એવું સ્વરૂપ સર્વજ્ઞએ પોતે જેવું સ્વરૂપ પ્રગટ કર્યું છે, એવું સ્વરૂપ પ્રગટ કરવાનો પુરુષાર્થ કરે કરીને કરે જ. એને પૂરો વિશ્વાસ જ નથી બેઠો. જૈન શાસનનો વિશ્વાસ નથી, એટલે કે ધર્મનો વિશ્વાસ નથી, શાસ્ત્રોનો વિશ્વાસ નથી, શાસ્ત્રની વાતનો વિશ્વાસ નથી, સર્વજ્ઞની વાણીનો પણ વિશ્વાસ નથી. એ જૈન નથી, એ ખરેખર જૈન નથી. એનો પુરુષાર્થ ન ઉપડતો હોય તો સમજવું કે એમાં કોઈ જૈનપણું છે નહીં. એને દહીંમાં ને દૂધમાં બેમાં પગ રાખવો છે, આ પણ થોડું કરીએ ને આ પણ થોડું કરીએ, થોડું ધર્મ પણ કરીએ અને પછી થોડું સાથે સાથે પિકનિક જેવું પણ થઈ જાય, ક્રૂઝ ઉપર જઈએ અને ત્યાં જઈને સ્વાધ્યાય કરીએ, આવી જો એની માન્યતા હોય તો સમજવું કે હજી એને બહારમાં સુખ છે, બહારમાં સુખ પડ્યું છે. એને ધર્મ કરવો છે, એને જગતના કોઈ પદાર્થમાં હવે રૂચિ થતી જ નથી. ધર્મ કરવો એટલે કે જે મોક્ષ માર્ગી છે, સાચો મોક્ષાર્થી મુમુક્ષુ છે, એને જગતના પદાર્થોમાં રૂચિ હોય નહીં, જગતના કાર્યોમાં પણ એને રૂચિ હોય નહીં. આવી પડેલા કાર્યો પણ એ પોતે ઉદાસીન ભાવે કરે છે, એને પોતાના માનતો નથી, એ કાર્યો પોતાના માનતો નથી. એ ધાવ માતાની જેમ વર્તે છે, ધાવ માતા જેમ રાજાના બાળકને પોતાનું માનતી નથી, એના બધા કાર્યો કરે છતાં એ બાળક પોતાનું નહીં, એમ આ જીવ જે ધર્મ માર્ગમાં છે, મોક્ષ માર્ગમાં છે, મુમુક્ષુ થયો છે, એ બધા જ કાર્યો કરે, જોબ કરે, બધું જ કરે, પણ એમાંનું કોઈ કાર્ય પોતાનું માને નહીં, એમાં એને રૂચિ હોય નહીં, એના તરફ એને ઉદાસીનતા વર્તે, એને ઉદાસીનતા વર્તે. એને પ્રભુ એ જેવું સ્વરૂપ કહ્યું છે એવા સ્વરૂપની પ્રાપ્તિ સિવાય બીજા કોઈ વાતનું, બીજી કોઈ ક્રિયાનું, બીજી કોઈ પ્રવૃત્તિનું મહત્વ લાગે જ નહીં. એકમાત્ર એ જ કરવા માટે થઈને બધો પુરુષાર્થ કરે, બધી તાકાત લગાવી દે. એને 100-100% વિશ્વાસ હોય, જીનેશ્વરની વાણીનો વિશ્વાસ હોય. શાસ્ત્રોમાં એ વાત ગણધર ભગવાનોએ અને આચાર્ય ભગવાનોએ જે રીતે પ્રસિદ્ધ કરી છે એનો એને વિશ્વાસ થાય, અને કેમ કરીને હું એવું સ્વરૂપ પ્રાપ્ત કરું એવી એને લગ્ની લાગે, એ સાચો જૈન છે. એ સિવાય એ જૈન નથી, એ પણ માત્ર જૈનનો આભાસ છે. આગળ કહે છે કે જુઓ ભાઈ, આત્માનો સ્વભાવ જ સર્વજ્ઞ છે. ગુરુદેવે ખૂબ કૃપા કરી છે, ખૂબ કરુણા કરી છે, અને જે વાત કરી છે એ છેલ્લા કેટલાય વર્ષોમાં, હજારો વર્ષોમાં કોઈએ નથી કરી એવી વાત એમણે કરી છે. કુંદકુંદાચાર્ય ભગવાન જે વાત લઈને આવ્યા અને 2000 વર્ષ પહેલા જે વાત એમણે શાસ્ત્રમાં લખી છે, જે પંક્તિઓ લખી, ગાથાઓ લખી, એની ટીકા પણ ઘણા મુનિઓએ કરી. અમૃતચંદ્રાચાર્ય જેવા પ્રખર વિદ્વાન આચાર્ય ભગવાને પણ કરી, પણ એ બધું ઢંકાયેલું પડ્યું હતું અને એ બધી વાતનો મર્મ કોઈ પામી શક્યું નહોતું. છેલ્લા કેટલાય વર્ષોથી એ બધી વાતને એમણે બહાર લાવી અને સરળ ગુજરાતી ભાષામાં આપણને સમજાવી. એમને એવી અનુકંપા રહેતી હતી કે જગતના જીવો બધા જ આ વાત સમજે અને એને પામે, એટલે જ્યારે વાત કરતા હોય ત્યારે એવા ભાવથી જ કરતા, જાણે કે આપણે એમના આત્માર્થી હોઈએ, એ જ રીતે કહ્યું છે. કોઈ પ્રત્યે ભેદભાવ રાખ્યા વિના કહ્યું છે, કોઈ પ્રત્યે રાગદ્વેષ વિના કહ્યું છે. જેવું પોતે અનુભવ્યું છે એવું જ એમની વાણીમાં બહાર આવ્યું છે. એ અદભુત વાણી, એ વાણી જ અદભુત હતી, અને એ વાણીમાંથી આ બધું લેવામાં આવ્યું છે જેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. એટલે કહે છે કે જુઓ ભાઈ, કેવું સંબોધન કર્યું છે, આત્માનો સ્વભાવ જ સર્વજ્ઞ છે. પોતે એ અનુભવ્યું છે પછી કહે છે ગુરુદેવ કે આત્માનો સ્વભાવ જ સર્વજ્ઞ છે. અનુભવ વિના એમને એમ વાત નથી કરી, સર્વજ્ઞ છે એવો સ્વભાવ એમણે પોતે અનુભવ્યો છે, એટલે કહે છે કે આત્માનો સ્વભાવ જ સર્વજ્ઞ છે. સર્વજ્ઞ શક્તિ બધા આત્મામાં ભરી છે. સર્વજ્ઞ એટલે બધાને જાણનાર, બધાને જાણે એવો મોટો મહિમાવંત પોતાનો સ્વભાવ છે. બધાને જાણે એવો મોટો મહિમાવંત પોતાનો સ્વભાવ છે. નિજ સ્વભાવ જ એવો છે. સ્વભાવ કેવો છે કે બધાને જાણે એવો એનો સ્વભાવ જ છે. એ જાણપણું કરવા માટે થઈને એને કોઈની મદદની જરૂર નથી, કોઈની અપેક્ષા નથી, ઇન્દ્રિયોની પણ જરૂર નથી. એ આત્માનો સ્વભાવ જ એવો છે. એ પરદ્રવ્યોની સહાયથી નથી જાણતો, પણ એ આત્માનો ગુણ છે. એ ચૈતન્ય દરેક જીવમાં છે. એ ચેતના ગુણ દરેક જીવમાં છે. જે દ્વારા એ જ્ઞાન દર્શન કરે છે એ ગુણ એનામાં પડ્યો છે, બધા જીવમાં છે. એટલે દરેક જીવમાં એ ચૈતન્ય પણ પડ્યું છે. એ જ્ઞાતા છે, દ્રષ્ટા છે, જાણનારો છે. એ સતત જાણ્યા જ કરે છે, અને એ જાણે છે તો પણ પૂર્ણપણે જાણે એવો એનો સ્વભાવ છે. પણ એની તરફ તેની દ્રષ્ટિ ગઈ નથી, એટલે એને ખ્યાલ આવતો નથી કે પોતે કેવો મહિમાવંત છે. એ સર્વજ્ઞપણું તો એનામાં પડ્યું જ છે, એનો એ સ્વભાવ જ છે. માત્ર એને એ તરફ દ્રષ્ટિ કરીને પ્રગટ કરવાનું છે. એટલે બધાને જાણે એવો મોટો મહિમાવંત તો પોતાનો સ્વભાવ છે. તેને અન્યપણે વિકારી સ્વરૂપે માની લેવો તે આત્માની મોટી હિંસા છે. આત્મા જેવો છે તેવો ન માનતા એને વિકારી માનવો, અન્યપણે માનવો, પર્યાય જેવી છે તેવી પર્યાય રૂપે માની લેવો, કે જેવા વિકારી ભાવ થાય છે, વિકલ્પો છે, તે વિકારી સ્વરૂપે એવા વિકલ્પ સ્વરૂપે માની લેવો, એ તો આત્માની મોટામાં મોટી હિંસા કરી કહેવાય. કેમ કે આત્માનો સ્વભાવ કેવો છે? શુદ્ધ નિર્મળ પરિણમન છે. એના સ્વભાવમાં, પોતાના ભાવમાં એ કોઈ વિકારીપણું છે જ નહીં, કોઈ વિકલ્પ છે જ નહીં. એટલે એનો જે ભાવ છે એવા ભાવની હત્યા થાય છે. સ્વભાવ જે છે એ સ્વભાવને નહીં માનતા વિભાવ ભાવે રહેવું એ પોતાના ભાવની હિંસા છે, ભાવ મરણ છે. કૃપાળુ દેવે પણ એવા ભાવ મરણ વિશે વાત કરી છે કે એવા ભાવ મરણે શુકરા તમે રાચી રહ્યા છો. તમે અન્ય ભાવે થાવો છો એનો અર્થ કે તમે તમારું જે સ્વરૂપ છે એને જાણ્યું નથી, અને તમારો જેવો સ્વભાવ છે, જેવો ભાવ રહેવો જોઈએ એવા ભાવની તમે હિંસા કરો છો, અને અન્ય વિપરીત ભાવે, વિકારી ભાવે તમે પરિણમો છો. એવું શા માટે કરો છો? ક્ષણે ક્ષણે તમે એવા ભાવ મરણ શા માટે કરો છો? ગુરુદેવે પણ એ વાત કરી છે. તો અહીંયા પણ એ ગુરુદેવે પણ વાત લીધી કે તેને અન્યપણે વિકારી સ્વરૂપે માની લેવો તે આત્માની મોટી હિંસા છે. તું જે છો એને તું જાણતો નથી, એટલે તને એનું મહાત્મા આવતું નથી. અને તું જાણતા અજાણતા જે કરી રહ્યો છે એ તારા સ્વરૂપની હિંસા કરી રહ્યો છે. આત્મા મોટો ભગવાન છે, તેની મોટાઈના આ ગાણા ગવાય છે. ગુરુદેવે સરસ વાત કહી છે કે આત્મા મોટો ભગવાન છે અને તેની મોટાઈના આ ગાણા ગવાય છે. કોણ ગાય છે? જેને અનુભવ થયો છે એવા પ્રભુ, જેમને અનુભવ થયો છે એવા સર્વજ્ઞ, જેમને અંશે અનુભવ થયો છે એવા સમ્યક દ્રષ્ટિ, એવા જ્ઞાની પુરુષો, એ બધા જ એના ગાણા ગાય છે. આત્માના ગાણા કોણ નથી ગાતું? જે ધર્મ માર્ગમાં છે, જેને જૈન દર્શનનું સ્વરૂપ સમજાયું છે, એ બધા જ એ સ્વરૂપના જ ગાણા ગાય છે. એ સ્વરૂપની જ વાત કરે છે. સ્વરૂપ સિવાય બીજી કોઈ વાત છે જ નહીં. આત્માનું સ્વરૂપ એટલે કે પોતાનું સ્વરૂપ, પોતાના સ્વરૂપ સિવાય બીજી કોઈ વાત ધર્મમાં છે જ નહીં. પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવાની છે. પ્રાપ્ત છે એની પ્રાપ્તિ કરવી છે, પર્યાયમાં એ પ્રાપ્તિ કરવી છે. આત્મા મોટો ભગવાન છે ને તેની મોટાઈને આ ગાણા ગવાય છે. વાહ, બહુ સુંદર વાત. ગુરુદેવે તો અહીંયા સ્વરજ્ઞતાની વાત કહેતા કહેતા ઘણી વાત કરી દીધી. આગળ કહે છે, ભાઈ રે, તું સર્વજ્ઞનો જ્ઞ એટલે જાણનાર છો. સર્વનો જ્ઞ, તું સર્વનો જ્ઞ એટલે જાણનાર છો, સર્વનો જાણનાર છો, પણ પરમાં ફેરફાર કરનાર તું નથી. સર્વનો જાણનાર છો પણ કોઈમાં પણ તું ફેરફાર કરનારો નથી. જ્યાં દરેક દરેક વસ્તુ જુદી છે ત્યાં જુદી ચીજનું તું શું કરે? તારો આત્મા જુદો, તું જ્યાં રહ્યો છે ત્યાં તારી સાથે રહેલ પૂતગળ રૂપે જે શરીર રહ્યું છે તે જુદું છે, તું જ્યાં રહ્યો છો ત્યાં આસપાસમાં જે પૂતગળના સ્કંધો તને દેખાઈ રહ્યા છે, જણાઈ રહ્યા છે, એની સાથે તું નિર્વાહ કરી રહ્યો છે, એ બધા જ પદાર્થો, એ ઘર, કપડાં, ફર્નિચર, કાર, કોમ્પ્યુટર, ખુરશી, ટેબલ, બધું જ, એ બધું શું છે? એ પૂતગળ છે. એ બધા જુદા જુદા છે, એ જુદી જુદી વસ્તુ છે, એ આત્માથી બધા જુદા છે. અને એવી જુદી ચીજનું તું શું કરે? એ જુદી તારાથી જુદી છે. કોઈ પણ વસ્તુ જ લે તું, એ બધી તારાથી જુદી છે. અરે તારા સ્વજનો તું જેને માને છે એ પણ તારાથી જુદા છે, ભિન્ન છે. એ પણ સ્વતંત્ર છે અને તું પણ સ્વતંત્ર છો, બંને સ્વતંત્ર. જે જે પદાર્થો તને ઇન્દ્રિય દ્વારા દેખાય છે, જણાય છે, એનો અનુભવ થાય છે, એ બધા તારાથી જુદા છે અને બધા જ સ્વતંત્ર છે. તું પણ સ્વતંત્ર છો. તું એમનું કંઈ કરી શકતો નથી, એ તારું કંઈ કરી શકતા નથી. તું તારું કાર્ય કરનારો પોતે જ છો. અને બધા જ પદાર્થો, બધી જ વસ્તુઓ જુદી જુદી છે, એ બધી પોતે પોતાનું કાર્ય કરવાવાળી છે, સ્વતંત્ર છે. એના કાર્ય કોઈ કરતું નથી. આ મહાસિદ્ધાંત છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું નથી. આ મહાસિદ્ધાંતને વારે વારે યાદ કરવો. જ્યાં જ્યાં ભૂલ થતી હોય, જ્યાં જ્યાં લપસી પડાતું હોય, જ્યાં જ્યાં આપણે મિથ્યા માન્યતામાં સરી જતા હોઈએ, ત્યારે ત્યારે આ મહાસિદ્ધાંતને યાદ કરવો કે જગતમાં કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે એમ બને જ નહીં. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે અને તેની પર્યાય સ્વતંત્રપણે થાય છે. એ પર્યાયના છે છ કારકો એના પોતાના છે. એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકે નહીં, એ મોટામાં મોટો સિદ્ધાંત છે. અને એ સિદ્ધાંતને બરાબર સમજવો અને આત્મસાત કરવો જ રહ્યો, એના સિવાય ધર્મમાં આગળ વધી શકાશે જ નહીં. આજે માનો તો આજે, આજે ન માનો ને કાલે માનો તો કાલે, અને કાલે ન માનો અને થોડા સમય પછી, થોડા વર્ષો પછી માનો તો એ, અને ત્યારે પણ ન માનો તો થોડા કાળ પછી કે અનંતકાળ પછી માનો તો ભલે, પણ છેવટે એ માન્યા વિના છૂટકો નથી. શું માન્યા વિના છૂટકો નથી? કે દરેક દ્રવ્ય સ્વતંત્ર છે અને દરેક દ્રવ્ય પોતાનું પરિણમન કરે છે, એમાં એને બીજા કોઈની સહાયની મદદની જરૂર નથી. અને કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યમાં કંઈ કરી શકતું નથી, બીજા દ્રવ્યની પર્યાય કરતું નથી, બીજા દ્રવ્યને પરિણમાવતું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરતું નથી. આ માન્યતા, આ મોટામાં મોટો સિદ્ધાંત છે. એને તમારે જ્યારે માનવું હોય ત્યારે માનો. એ માન્યા વગર કોઈ આગળ વાત થઈ શકે નહીં. એ માન્યા વગર તમે ગમે તેવા ધર્મની વાત કરનારા, ચર્ચા કરનારા હોય, પણ બધું વ્યર્થ છે. મૂળ માન્યતા જે છે એને તો તમે માની નથી, એમાં તો તમને 100% વિશ્વાસ થયો નથી, તો પછી આગળ ક્યાંથી વધારશે? આ તો મહત્વનો સિદ્ધાંત છે, મહત્વનો સિદ્ધાંત છે. તું સ્વતંત્ર અને તે પણ સ્વતંત્ર. ઓ, આવી સ્વતંત્રતાની પ્રતીતમાં એકલી વિતરાગતા છે. આ સ્વતંત્રતા પ્રતીત, સ્વતંત્રતાની પ્રતીત એટલે અનુભવ સહિત ભેદ જ્ઞાન, એને સ્વતંત્રતાની પ્રતીત કહેવાય. ભેદ જ્ઞાન એ પોતે વિકલ્પ સહિત જે કરે છે એ તો પ્રયત્ન છે, એ તો હજી રાગ પડ્યો છે, એ તો ધારણા જ્ઞાન સુધી જ ની વાત છે. પણ અનુભવ થાય છે પછી ભેદ જ્ઞાન જે થયું છે એ ભેદ જ્ઞાન કાયમ સતત ટકી રહેવા વાળું ભેદ જ્ઞાન છે કે ના, હું જુદો જ છું. પછી એ જુદું પડ્યું, એ પડ્યું પછી એને પછી ભેગાપણું થતું નથી. એક વખત આત્મા જગતના બધા જ પદાર્થોથી ભિન્ન પડ્યો છે, ભેદ જ્ઞાન થયું છે, તો પછી એ ભેદ જ્ઞાન જ વર્તે છે કે જુદો જ છે. એક વાર જુદો જણાયો છે તો પછી જુદો જ જણાય છે, પાછો કોઈ બીજાની સાથે ભેગો થઈ જતો જણાતો નથી. ભેદ જ્ઞાન એક વાર થયું છે તો પછી એ ભેદ જ્ઞાન જ રહે છે. એવા ભેદ જ્ઞાનની વાત અહીંયા કરી છે કે તું સ્વતંત્ર અને તે પણ સ્વતંત્ર. ઓહો, આવી સ્વતંત્રતાની પ્રતીતમાં, એવી સ્વતંત્રતાની પ્રતીતિ કરવાની છે. ભેદ જ્ઞાન એ પ્રતીતમાં થવું જોઈએ, વિકલ્પ વિના એ અનુભવમાં આવવું જોઈએ, એવું ભાવ ભાષણ થવું જોઈએ કે હું જુદો છું. એ પ્રતીતની અંદર વિતરાગતા છે. એ પ્રતીતમાં બીજું કંઈ નથી, એ પ્રતીતમાં એકલી વિતરાગતા છે. એ પ્રતીત એ વિતરાગી પર્યાય છે. એવી પ્રતીત થવી એ પર્યાય થાય છે એ વિતરાગી પર્યાય છે. આગળ ગુરુદેવ કહે છે અનેકાંત. અનેકાંત એટલે હું મારા જ્ઞાન તત્વપણે છું અને પરપણે નથી એમ નક્કી કરતા જ જીવ સ્વતત્વમાં રહી ગયો અને અનંત પર તત્વોથી ઉદાસીનતા થઈ ગઈ. આ રીતે અનેકાંતમાં વિતરાગતા આવી જાય છે. શું કહે છે? અનેકાંતને લોકો ગમે તે રીતે સમજે છે તો અનેકાંતનું સ્વરૂપ અહીંયા જ્ઞાનની રીતે જણાવ્યું છે. જ્ઞાન તત્વ, જ્ઞાતૃતત્વ, જ્ઞાતૃતત્વ. તો એમાં હું જ્ઞાન તત્વપણે છું તો એમાં અનેકાંત કઈ રીતે છે? તો હું જ્ઞાન તત્વપણે જ છું અને પરપણે નથી. હું રાગપણે નથી, હું દ્વેષપણે નથી, હું શરીરપણે નથી, હું શુભાશુભ રાગપણે પણ નથી, કોઈ પણ જાતના દ્વેષભાવપણે પણ નથી, ક્રોધના ભાવપણે પણ નથી, માયાના ભાવપણે પણ નથી, હું શરીર રૂપે પણ નથી. એમ નક્કી કરતા જ જીવ સ્વતત્વમાં રહી ગયો અને અનંત પર તત્વોથી ઉદાસીનતા થઈ ગઈ. આ રીતે અનેકાંતમાં વિતરાગતા આવી જાય છે. અનેકાંતની અંદર વિતરાગતા કઈ રીતે દર્શાવી? ઉપર પહેલા જે કહ્યું ને કે સ્વતંત્રતાની પ્રતીતમાં એકલી વિતરાગતા છે. આગળ કહ્યું કે સ્વતંત્રતાની પ્રતીતમાં એકલી વિતરાગતા છે, એ વિતરાગી પર્યાય છે, શુદ્ધ પર્યાય છે. એ જ રીતે અહીંયા પણ અનેકાંત કર્યું એમાં પોતે જ્ઞાન તત્વપણે છે અને એવું જ્ઞાન તત્વપણે પોતે છે એટલે એ પોતે પોતાના સ્વતત્વમાં, પોતાના સ્વરૂપમાં રહી જાય છે. દ્રષ્ટિ ત્યાં થાય છે અને ત્યાં દ્રષ્ટિ થતા જે પર્યાય થાય છે તે શુદ્ધ નિર્મળ પર્યાય થાય છે. એમાં પરપણે નથી એમ નહીં પણ પોતે સ્વપણે છે એ વાત મહત્વની છે. પણ અનેકાંત કરવું છે તો અનેકાંત તો આ રીતે થાય છે કે પોતે પરપણે નથી અને સ્વપણે છે. એટલે જ્ઞાન તત્વપણે છે અને પરપણે નથી એમ બંને વાત સાથે જ આવી જાય છે. આસ્તિથી અને નાસ્તિથી બંને વાત છે એવું અનેકાંતનું સ્વરૂપ છે. અને એવા અનેકાંત સ્વરૂપમાં જ્યારે પોતે સ્વતત્વપણે છે એ વાત આવી એટલે પછી દ્રષ્ટિ ત્યાં સ્વપણે જ રહી જાય છે કે હું એ જ છું. એટલે સ્વતત્વમાં એ રહી ગયો અને સ્વતત્વમાં રહી ગયો એટલે પછી શું થાય? પરતત્વ પ્રત્યે ઉદાસીનતા વર્તે. નક્કી થયું છે કે મારું સ્વરૂપ આવું છે તો પરમા જ્યાં જ્યાં એ માન્યતા કરતો તો પોતાની શરીરમાં ખાસ કરીને કે પદાર્થોમાં પોતાના છે એવી માન્યતા કરતો હતો એ બધી માન્યતા હવે ધોવાઈ ગઈ, એ માન્યતા ચાલી ગઈ, હવે એ માન્યતા રહી નહીં. કેમ કે મૂળ માન્યતા, સત્ય માન્યતા હવે પ્રગટી કે ના ના, એ બધાથી હું જુદો મારાપણે છું, મારું સ્વરૂપ જ જુદું છે. હું શરીરપણે નથી, હું કોઈ રાગપણે નથી, હું વિભાવપણે નથી, હું વિકારી ભાવપણે નથી, કસાય ભાવપણે નથી, હું કોઈ પણ પ્રકારના કંપન થાય એવા કોઈ પણ ભાવપણે નથી. આત્માનું સ્વરૂપ જ એવું છે કે પોતે સ્વભાવ ભાવે પરિણમે તો આત્મપ્રદેશનું કંપન થાય જ નહીં. એટલે શુભ ભાવપણે પણ હું નથી, એ પણ મારું સ્વરૂપ નથી. એટલે બધા જ પર તરફથી દ્રષ્ટિ ચાલી જાય છે, પર તરફ ઉપર ઉદાસીનતા થઈ જાય છે અને એ રીતે એને એ વિતરાગતા પ્રગટે છે. એમાં અનેકાંતપણું સમાયેલું છે એટલે એ રીતે અનેકાંતમાં વિતરાગતા આવી જાય છે. સ્વપણે છું ને પરપણે નથી એમાં વિતરાગી પર્યાય થાય છે. જ્ઞાન તત્વની પ્રતીત વગર પર પ્રત્યેથી સાચી ઉદાસીનતા થાય નહીં. જ્ઞાન તત્વની પ્રતીત વગર પોતાના સ્વરૂપનું જ્ઞાન અને ભાન, એ જ્ઞાન તત્વની પ્રતીત. જ્ઞાન કોનું કરવું છે? આત્માનું જ્ઞાન તે જ્ઞાન છે, બીજું કોઈ જ્ઞાન તે જ્ઞાન નથી. એટલે એવા જ્ઞાન તત્વની પ્રતીતિ એટલે આત્માની પ્રતીતિ વગર પર પ્રત્યેથી સાચી ઉદાસીનતા થાય નહીં. જ્યાં સુધી પોતે પોતાને જાણે નહીં ત્યાં સુધી એને પર તરફ ઉદાસીનતા થતી નથી. જ્યાં સુધી પોતાના સ્વરૂપને એ સુખને આનંદમય શ્રદ્ધતો નથી ત્યાં સુધી બહારના સુખોમાં શ્રદ્ધા ટકી રહે છે. બહારના સંસારી સુખોમાં એની શ્રદ્ધા ત્યાં ટકી રહે છે. જ્યાં સુધી પોતાના સ્વરૂપમાં પૂર્ણપણે જ્ઞાન આનંદ અને સુખ છે એવી પૂરેપૂરી શ્રદ્ધા થતી નથી ત્યાં સુધી બહારમાં એને સુખનો ભાસ થાય છે. એટલે એની ત્યાં પણ શ્રદ્ધા રહ્યા કરે છે કે ના, મને આમાં પણ કંઈક પ્રાપ્તિ થશે, દેવની ગતિ થાય તો એમાં મને સુખ મળે, એવું ઊંડે ઊંડે પડ્યું છે. એનો અર્થ એ થાય છે કે એને પોતે પોતાના સ્વરૂપમાં જ સુખ છે એવી 100% પૂરેપૂરી શ્રદ્ધા થઈ નથી. જેને એવી પૂરેપૂરી શ્રદ્ધા થઈ હોય કે ના, આત્મામાં જ સુખ છે, બીજે ક્યાંય સુખ હોય નહીં, એવી જેને શ્રદ્ધા થઈ છે એને દેવની ગતિમાં પણ સુખ દેખાય નહીં. એ નવમી ગ્રેવી કે જાય એવા દેવની ગતિમાં પણ એને સુખ દેખાય નહીં. એટલે જગતમાં ક્યાંય એને સુખ દેખાય નહીં. એટલે બધા તરફથી એ વૃત્તિને સંકોરી લઈને, વૃત્તિને સંક્ષેપીને એ ઉદાસીન થાય છે. એના પ્રત્યે એને ઉદાસીનતા વર્તે છે, એના પ્રત્યે રૂચિ નથી. એને જાણવાની, એને ભોગવવાની કે એમાં કોઈ ફેરફાર કરવાની વૃત્તિ થતી નથી, એવા વિકલ્પો પણ થતા નથી, અને પૂર્ણપણે એ પરદ્રવ્યો પ્રત્યે એને ઉદાસીનતા વર્તે છે. એટલે અહીંયા વાત કરી કે જ્ઞાન તત્વની પ્રતીત વગર પર પ્રત્યેથી સાચી ઉદાસીનતા થાય નહીં. જ્યાં સુધી એ પોતે પોતાના સ્વરૂપને જાણતો નથી, પોતાના સ્વરૂપમાં જ સુખ ભર્યું છે એ વાતની પ્રતીતિ થઈ નથી, ત્યાં સુધી એને પર પ્રત્યે સાચી ઉદાસીનતા થાય નહીં. આગળ કહે છે કે સ્વ પરના ભેદ જ્ઞાન વગર વિતરાગતા થાય નહીં. જ્ઞાન તત્વને ચૂકીને હું પરનું કરું એમ માનવું તે એકાંત છે, તેમાં મિથ્યાત્વ અને રાગ દ્વેષ ભરેલા છે, તે જ સંસાર ભ્રમણનું મૂળ છે. સ્વ પરના ભેદ જ્ઞાન વગર, હજી સ્વ અને પર બે જુદું પડ્યું નથી, શું સ્વ છે અને શું પર છે એ અનુભવ દ્વારા જુદું થયું નથી. એવું જુદું નથી થયું તો પછી શ્રદ્ધા પણ સાચી નથી. સ્વ અને પર, ભગવાન આત્મા પોતે એ સ્વ છે અને એના સિવાય બીજું બધું પર છે. તીર્થંકર ભગવાન હોય તો પણ, કેવળી ભગવાન હોય તો પણ એ બધા જ પર છે. એવું એને અનુભવ દ્વારા જ્યાં સુધી ભેદરૂપે દેખાયું નથી કે બંને જુદા છે, સ્વ અને પર બંને જુદા છે, હું મારું સ્વરૂપ તે સ્વ છે અને એ સિવાય બીજું બધું પર છે, એવો ભેદ એને ચોખ્ખો સ્પષ્ટ દેખાય, એવું જુદાપણું એને સ્પષ્ટ થાય, અનુભવ દ્વારા એવું સ્પષ્ટ થાય તો જ વિતરાગતા પ્રગટે. એ સિવાય એના વગર વિતરાગતા થાય નહીં. વિતરાગી પર્યાય, શુદ્ધ નિર્મળ પર્યાય ભેદ જ્ઞાન થતા જ થાય છે. સ્વ અને પરનું ભેદ જ્ઞાન થાય છે ત્યારે એ વિતરાગી પર્યાય થાય છે. એટલે જ્ઞાન તત્વને ચૂકીને હું પરનું કરું એમ માનવું, એટલે કે પોતે જ્ઞાન સ્વરૂપ છે, ભગવાન આત્મા છે, જગતમાં જે જે કંઈ દેખાઈ રહ્યું છે તે બધા જ્ઞેય છે, એવી માન્યતાને બદલે એ પરને પોતાના જાણવા અથવા પર સાથે એકત્વ કરવું અથવા તો એના કાર્યો હું કરી શકું છું એમ માનવું એ એકાંત છે. જ્ઞાન તત્વને ભૂલીને, એને ચૂકીને, એને છોડીને, એની શ્રદ્ધાને છોડીને, ઊંધી શ્રદ્ધા, વિપરીત શ્રદ્ધા, કેવી શ્રદ્ધા કે હું પરનું કરું, હું પરનું કરી શકું છું, હું બીજાને સુખી કરી શકું છું કે હું બીજાને મારી શકું છું કે બીજાને દુઃખી કરી શકું છું કે મારે લીધે થઈને આ બીજા બધા જે છે તે સુખી છે, હું કમાઈને બધાને ખવડાવું છું, હું બધાને સારી રીતે રાખું છું, હું મારા પુત્ર પુત્રીને ભણાવું છું, એમને ઠેકાણે પાડું છું, હું રોટલી કરું છું, હું રસોઈ કરું છું, હું મીઠાઈ પકવાન બનાવું છું અને બધાને જમાડું છું, હું બધાની સેવા કરું છું, હું બધાના કામો કરું છું, હું બધાને મદદરૂપ થઉં છું, આવી અનેક પ્રકારની માન્યતા સાથે આ જીવ વર્તી રહ્યો છે એ બધું મિથ્યાત્વ છે. એ માનવું તે એકાંત છે. એકાંત એટલે એક જ પ્રકારનો અંત છે. કેવો અંત છે? એ મિથ્યાત્વ છે, એવું જ છે. કેમ કે એ જ્ઞાન તત્વને તો ચૂકી ગયો છે. જ્ઞાન તત્વ શું છે? જ્ઞાન તત્વ તો હું અને પર જુદા, સ્વ અને પરનો ભેદ થયો હોય અને એવું જેને ભાસ્યું હોય અને બંને સ્વતંત્રપણે દેખાય કે હું જુદો છું, પર બીજું છે, બધું જુદું છે, એના કાર્યો હું કરી શકું નહીં, એ મારા કાર્યો કરી શકે નહીં, હું એમાં વ્યાપી શકું નહીં, એ મારામાં વ્યાપી શકે નહીં, એવું એ બધું જ્ઞાન તત્વ છે. એને ચૂકીને, એને ભૂલીને, એ સાચી માન્યતાને છોડીને, એ પોતે પરનું કરું એવી માન્યતા સહિત છે એટલે એને એકાંત છે. અને તેમાં મિથ્યાત્વ અને રાગદ્વેષ ભરેલા છે અને તે જ સંસારનું કારણ છે. સંસારમાં ભ્રમણ કરવાનું એ જ મૂળ છે. તો આજે આપણે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. આજના સ્વાધ્યાય સંબંધી કોઈ પ્રશ્ન હોય તો લઈએ. આ તો ગુરુદેવની વાણી છે, કેટલાય શાસ્ત્રોનો સાર ભર્યો છે એની અંદર, તો એવી અપૂર્વ વાણી છે અને એ આપણને પરિશિષ્ટ દ્વારા અહીંયા પ્રશ્નોત્તર માળામાં આપી દીધી છે. ગુરુદેવનો અનંત ઉપકાર છે અને આ પરિશિષ્ટને તો વારંવાર આપણે વાંચ્યા કરીએ, બસ એને સમજ્યા કરીએ ને એવો જ ભાવ થાય, એ જ ઈચ્છા છે. હા, અતુલભાઈ તમે કંઈક કહી રહ્યા હતા. પ્રમેયત્વ ગુણ જે છે એ તો બીજાને આપણે જણાવીએ એનું નામ પ્રમેયત્વ. પ્રમેયત્વ ગુણનો શું અર્થ થાય છે? કે પ્રમેયત્વ ગુણ જેમાં છે એ બીજાને જણાઈ શકે, બીજાના જ્ઞાનમાં આવી શકે. એટલે પ્રમેયત્વ ગુણને કારણે થઈને પદાર્થો બીજાના જ્ઞાનમાં આવે છે. એટલે જેમાં પ્રમેયત્વ ગુણ છે એ બધા જ કોઈકના જ્ઞાનમાં આવે છે. હવે પ્રમેયત્વ ગુણ તો બધામાં છે એટલે એ પ્રમેયત્વ ગુણને કારણે એ જ્ઞેય થાય છે. જેમાં પ્રમેયત્વ ગુણ છે એને કારણે એ જ્ઞેય થાય છે. પણ એ જ્ઞેય થાય છે તો બધાને જણાય છે એમ નથી, પણ સર્વજ્ઞને તો જણાય જ. કેટલી બધી વસ્તુઓ એવી છે કે આપણને જણાતી નથી. દાખલા તરીકે આપણે લઈએ કે એક સમય, તો એક સમયનું માપ આપણે જાણી શકતા નથી. એક પ્રદેશ એ આપણે કંઈ જાણી શકતા નથી. એ અતિ સૂક્ષ્મ વસ્તુ છે, પણ સર્વજ્ઞ તો એને જાણે છે. સર્વજ્ઞ તો એને જાણે છે. કોઈ પણ પદાર્થ જે છે એ રૂપી હોય કે અરૂપી હોય, એ બધામાં પ્રમેયત્વ નામનો ગુણ છે. એટલે પ્રમેયત્વ નામના ગુણને કારણે એ બીજાના જ્ઞાનમાં આવે એને એ પ્રમેયત્વ ગુણ કહેવામાં આવે છે. હવે આપણા જ્ઞાનમાં ના આવે એટલે એનો અર્થ એમ નથી કે એમાં પ્રમેયત્વ ગુણ નથી. એ તો આપણું જ્ઞાન સીમિત છે, ઇન્દ્રિયો દ્વારા થાય છે એટલે અતિ અલ્પ જ્ઞાન છે. એટલે આપણા જ્ઞાનની પર્યાયમાં ભલે એ નથી આવતો, પણ એથી કરીને એમાં પ્રમેયત્વનો ગુણ નથી એમ નથી. સર્વજ્ઞના જ્ઞાનમાં તો દેખાય છે ને. એટલે એ રીતે જોઈએ તો જે જે જ્ઞેય છે એ બધાને પ્રમેયત્વ ગુણ છે અને પ્રમેયત્વ ગુણ દ્વારા જ એ બધા જ્ઞેય થાય છે. એ બધા જ જ્ઞેય થાય છે એટલે બીજાના જ્ઞાનમાં આવે છે. એટલે બીજાને બધાને કોના જ્ઞાનમાં આવે છે એ વાત મહત્વની નથી. સર્વજ્ઞના જ્ઞાનમાં આવે તો એ બધા એ જ્ઞેય છે અને એ જ્ઞેય માત્ર ને પ્રમેયત્વ નામનો ગુણ છે. બરોબર છે, બરાબર બરાબર છે. એટલે જે દેખાય એમાં પ્રમેત્વ નામનો ગુણ છે, તમને આંખથી જે દેખાય છે એ બધા જ પદાર્થોમાં પ્રમેત્વ નામનો ગુણ છે. એટલે કે દેખાઈ શકે એવા છે, બીજાને જણાઈ શકે એવી જે શક્તિ એનું નામ પ્રમેત્વ ગુણ. બીજાને પછી બીજાને એટલે પછી બીજાની શક્તિ જેટલી હોય એ પ્રમાણે જાણે ને. આમ તો આપણે તો ઇન્દ્રિય દ્વારા જાણીએ એટલે આપણને ઘણી બધી વસ્તુ નથી જણાતી, ઘણી બધી વસ્તુ આપણને નથી જણાતી જે કેવડી ભગવાનને જણાય છે. સૂક્ષ્મ રાગની વાત લઈએ આપણે, સાતમે ગુણસ્થાને કે જે સૂક્ષ્મ રાગ પડ્યો છે એ પણ ક્યાં જણાય છે. એટલે એવું કેટલું છે કે જે કેવડી ભગવાનને તો બધું જ જ્ઞાનમાં આવે છે, આપણને નથી આવતું. પણ સામાન્ય નિયમ પ્રમાણે જોઈએ તો આપણને જે જે પદાર્થો આપણી આસપાસ જણાઈ રહ્યા છે, દેખાઈ રહ્યા છે, ઇન્દ્રિયો દ્વારા આપણે જેને જાણીએ છીએ, કોઈકને આંખથી જોઈને જાણીએ છીએ, કોઈકને સાંભળીને જાણીએ છીએ, કે કોઈને સ્વાદ કરીને જાણીએ, જે કંઈ જાણીએ છીએ એ બધું એ જણાય છે. એટલે એમાં પ્રમેત્વ નામનો ગુણ છે એટલે એ જણાય છે. બરાબર છે. ના એટલે એ તો બરાબર છે, પણ એનો એ તો એ વાત નથી, અત્યારે પ્રમેત્વ ગુણની વાત છે. પ્રમેત્વ ગુણનો અર્થ એ થાય કે બીજાને જણાવવું, બીજાને આપણે જણાઈ શકીએ તો આપણામાં પ્રમેત્વ નામનો ગુણ છે, બસ એટલી જ વાત. બરાબર છે, એટલી જ વાત. જ્ઞેય માત્રમાં હોય, બરાબર છે, જે જીવ અજીવ બધામાં હોય એટલે એ જણાય, બરાબર છે ને, એટલે જણાય, એટલે કે એ તો જ એ જ્ઞેય થાય. પ્રમેત્વ ગુણને કારણે એ જ્ઞેય થાય છે, એ જણાય છે, બીજાને જણાય એટલે જ્ઞેય થયો. પછી બીજાની વ્યાખ્યા આપણે લેવા જઈએ તો પછી આપણે એમ કે ભાઈ તમે એક વ્યક્તિનું નામ લીધું કે આ, તો એ કે મને તો એ નથી જણાતું, તો ભાઈ તને નથી જણાતું એટલે કંઈક સામી સામા પદાર્થની અંદરથી એ ગુણ કંઈ ચાલ્યો ગયો છે એમ નથી. કોઈક બીજાને તો જણાય છે ને, આપણને નથી જણાવતું, આપણું જ્ઞાન સીમિત છે તો કેટલીક વસ્તુ નથી જણાતી. આપણે સાથે ગયા હોઈએ ક્યાંક અને આપણે દૂરની કોઈ વસ્તુને જોઈએ તો આપણે કહીએ કે જો મને તો નથી દેખાતી, અને પાંચ જણામાંથી એક જણ કે ના મને તો સ્પષ્ટ દેખાય છે, નથી બનતું. એટલે એ પોતપોતાના કોઈક રીતના ઉઘાડની અપેક્ષા એ વાત હોય છે. પણ મૂળ વસ્તુ તો આપણે તો એ કહેવી છે કે પ્રમેત્વ ગુણને કારણે આપણે બીજાને જણાવીએ છીએ, બીજાના જ્ઞાનમાં આવી શકીએ છીએ એ પ્રમેત્વ ગુણને કારણે. બરાબર છે. તો આજે ઘણી બધી વાત ગુરુદેવે કરી દીધી છે, બહુ જ બધો વિસ્તાર ખૂબ થાય એવો છે, પણ આપણે વારંવાર ફરીથી આને જાતે જ વાંચવાનો અને એવા વિસ્તારનો જાતે જ પ્રયત્ન કરો, એથી મનન મંથન ચિંતન આપણું ચાલ્યા જ કરે. આ તો બધું જેને કહીએ ને કે રિયલ ગોલ્ડ છે, આ તો એમ કહીએ તો ચાલે, આટલું બધું આ કાઢીને અહીંયા મૂકી દીધું છે એ જ મોટી વસ્તુ છે. આ પ્રશ્નોત્તર માળામાં બીજું બધું તો ઘણું મૂક્યું છે, પણ એમાં આ વાત મૂકી દીધી છે જે ગુરુદેવના આ વચનામૃત આ રીતે બહુ સુંદર વસ્તુ છે, અદભુત વસ્તુ મૂકી દીધી છે. તો આવતી વખતે આગળ આપણે સ્વાધ્યાયમાં આગળ લઈશું, આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર.